ભરતજીના તપોમય જીવનનું દર્શન કરાવતા તુલસીદાસજી ખૂબ જ ભાવપૂર્વક ભરતજીને માટે એટલો ઊંચો આંક મૂકી દીધો કે જેનું પોતાનું કાર્ય છે તપસ્વીઓને તપ કરવું એ. અને ભરતજી તો એક રાજ પરિવાર છે, રાજપુત્ર છે, અને એનો તો રાજ પરિવારમાં માત્ર વૈભવ હોય, પણ વૈભવને બદલે ત્યાગ, અને એ ત્યાગને કારણે અહીંયા દેખી દશા મુનિરાજ લજાય. મુનિઓમાં પણ જે શ્રેષ્ઠ હોય તપસ્વીઓમાં, એમને પણ ઝાંખા પાડી દે એવું ભરતજીનું તપ. તપસ્વી ઋષિઓને પણ ઝાંખા પાડી દે. દેખી દશા મુનિરાજ લજાય. ભરતજીનું આ ત્યાગ ને આ તપ છે. અમારા જીવનમાં અમે સ્વપ્ને આવું તપ, કેવો ત્યાગ અમે સમજાય નથી. હા, દરેક ઋષિ મુનિઓ પાસે પોતાની ક્ષમતાનો તપ ત્યાગ હશે, પણ ભરતજીની આગળ પોતે એમ થાય કે અમે કોઈ વશાત્મક નથી, કારણ બીજા થોડી થોડી છૂટછાટ લે. અને ભરતજી તો એક નિષ્ઠાપૂર્વક, એક ભરોસો, એક બલ, એક આશ વિશ્વાસ. તુલસી કહું રામ સો સાહિબ ચિલની, કે એના માટે એક જ નિષ્ઠા, પોતાના ઈષ્ટદેવ માટે એક જ ભરોસો, બીજું કોઈ બીજું કઈ પણ મનમાં નહીં. એક ભગવત નિષ્ઠા હોય પછી અન્ય ભૂત પ્રેતાદિની અંદર ક્યાંય પણ આમથી નજર નહીં કરવાની, ડાફોર્યું નહીં મારવાનું, કે નિષ્ઠા છે એ બેઠા સમર્થ છે, મારું બધું જ સંભાળનાર છે, રામ નિરંતર રક્ષા કરે, પછી બીજાની મારે ક્યાં જરૂર છે. આવી નિષ્ઠા એક જ, અન્ય કઈ નહીં, એક ભરોસો, એક બલ. અને એ ભરતજીમાં તુલસીદાસજી દર્શન કરાવ્યા. જુઓ અહીંયા ગાડી આવો, ભરતજીના પાત્રના દર્શન કરો, એમાં તમને આ બધું જ સહજ મળી જશે. ઋષિઓ પણ જેના દર્શન કરવા આવે, ઋષિઓ પણ તપ અને ત્યાગથી જોઈને એમને પણ એમાંથી કંઈક કે ભાઈ આ તપ સાચું, અમારું છે અધૂરું છે. ભરતજીના દર્શન કર્યા પછી, ભરતજીના તપ અને ત્યાગના ને જોયા પછી એમ થાય ચાલો આમાંથી આપણે પણ થોડુંક લઈ લઈએ. કેમ, પોતાની પાસે કંઈક ઉણપ હોય તો બીજાની પાસેથી લેવા જવાની જરૂર. અહીંયા તુલસીજીએ કહ્યું કે બધા જ તપસ્વીઓ ઋષિઓ મુનિરાજ લાજ લજાય, એમને પણ શરમ આવે કે આમાંનું તો અમે કશું કરી શકતા નથી. એવા સદભાવની સાથે ભરતજીના દર્શન કરાવતા કહ્યું કે ભરત પરમ પુનીત, ભરત આચરણ, ભરતજીનો વ્યવહાર, ભરતજીનો આચરણ માત્ર પવિત્ર નહીં, પરમ પવિત્ર. જેમ પૂજ્ય, પરમ પૂજ્ય, આદરણીય, પરમ આદરણીય, એવા પરમાત્મીય, એટલે કંઈક વિશિષ્ટ બતાવે છે. ભરતજીના ત્યાગ તપને પણ અહીંયા આગળી પવિત્રતાની સ્થિતિ આપી. સ્વચ્છ હોય પણ પવિત્ર ના હોય તો એને સ્વચ્છ કહેવાય. સરસ મજાના નવી જાતના કિંમતી કપડાં હોય, એને રોજ રોજ બે પાંચ દસ વાર પહેરીએ તો એને સ્વચ્છ કહેવાય પણ પવિત્ર ના કહેવાય. તો એ સ્વચ્છતા અને પવિત્રતાની વચ્ચે આટલું અંતર. ભરતજીના તપને પુનિત પરમ પુનિત એમના આખા વ્યવહારને એમના જીવનને માટે કહ્યું ભરતજીનું જીવન પવિત્ર છે, ભરતજીની ભક્તિ ને તપ પણ પરમ પવિત્ર છે, સામાન્ય નથી. આ બધું જોઈને ઋષિઓને પણ એમ થાય કે અમારી પાસે તો કઈ જ નથી, જેને જેની પાસે તપની સંપત્તિ ત્યાગની સંપત્તિ હોય. ભગવાને ગીતામાં પણ કેટલો સરસ ત્યાગને કેટલો ઊંચો ઊંચો દરજ્જો સ્થાન આપ્યું છે. ત્યાગો હી પુરુષ વ્યાઘ્ર, ત્યાગી પુરુષ સિંહ સમાન વ્યાઘ્ર સમાન. તો એની અંદર કેટલું તપ તેજ હોય, અને એની સાથે સાથે આપણને કહ્યું કે સંન્યાસ એ તો મોટી સંપત્તિ છે, નાને સુનું નથી. તો ભરતજીના ત્યાગને પણ અહીંયા ગાડી ખૂબ ઊંચામાં ઊંચી સંપત્તિ બતાવીને કહ્યું કે સારામાં બહુ સંપન્ન માણસની ગણતરીઓ અખબારોમાં પેપરોમાં આવે કે આ દેશના આટલા મોટા ધનાઢ્ય એમ તપમાં આટલા બધા ભરપૂર સક્ષમ એક ભરતજીનો સૌથી પ્રથમ ક્રમ આવે. અને એટલા માટે અહીંયા પરમ પુનિત કહીને એક ચરમસીમા બતાવી દીધી. ભરતજીના તપ ત્યાગ જે કઈ છે એની અંદર તુલસીજીએ એટલો બધો ભાવ પોતાનો પૂર્યો છે, પોતાની ભક્તિ ભરતજી પ્રત્યેની. ભગવાન પ્રત્યેની તો ભક્તિ હોય, પણ ભગવાનના ભક્ત પ્રત્યે પણ ભક્તિ હોય, અને એ ભક્તિ નું મૂલ્ય કેવું ઊંચું હોય છે એ તુલસીજીએ દર્શન કરાવ્યું. પરમ પુનિત ભરત આચરણ, ભરતજીનું આટલું સરસ પવિત્ર આચરણ, એમનો વ્યવહાર, એમની ભક્તિ, એ પવિત્રતાનું દર્શન પણ આપણને ખૂબ સરસ રીતે કરાયું. અને એ બધું જ કેવું છે, ભરતજીની ભક્તિ, એમનું આચરણ પરમ પવિત્ર તો ખરું પણ મધુર, તપની અંદર માધુર્ય. તપ કરવાનું હોય તો તામસ તપ નહીં, સાત્વિક તપ, જેને 17મા અધ્યાયની અંદર ત્રણ ગુણના ભાગ પાડે તામસ તપ પણ કહ્યું. પણ અહીંયા ગાડી ભરતજીનું તપ છે એ સાત્વિક તપ છે, પરમ પુનિત તપ છે. એની સાથે સાથે એમનો વ્યવહાર મધુર છે. કોઈ પણ વ્યક્તિની સાથેનો પોતાનો વ્યવહાર બગાડી અને સંબંધ બગાડવો નહીં. મધુર આચરણ, આચરણની અંદર પણ સામા માણસને એમ થાય કે લાવો ને આપણે પણ એમાંથી કંઈક શીખીએ, કંઈક મેળવીએ, એનું નામ મધુર આચરણ. એટલે એનું વ્યક્તિત્વ સૌને માટે એક આદર્શ અને એક એમાંથી કંઈક મેળવાનું છે એવા ભાવથી આદરપૂર્વક એને સ્થાપિત કરેલું. વ્યક્તિત્વ એટલું ઊંચું હોય તો એને કહ્યું વ્યક્તિત્વમાં માધુર્ય, મંજ, પ્રસન્નતા. વ્યક્તિત્વ હંમેશા આનંદ આનંદદાયક હોય, સુંદર હોય એનો વ્યવહાર, અને એની સાથે સાથે મુદ, આનંદ આપવા. મુદ શબ્દ મુદ ધાતુ છે, મુદ મુદ ઉપરથી મોદયતી, એના ઉપરથી મોદક. લાડુનું નામ સાંભળીને જ મનને આનંદ થાય, મોદક. મોદમ દદાયતી ઇતિ મોદક, લાડુ આનંદ કે સ્વાદ લાગશે, બહુ સમય પછી જમીશ, એટલે એનું નામ છે મુદ ઉપરથી. અહીંયા મુદ એટલે પ્રસન્નતા. બિલકુલ જેમ કે માણસને લાડુ ખાધા પછીથી એમ થાય કે હાસ હવે આપણને પૂરેપૂરો સંતોષ થયો. એમ ભરતજીના દર્શન કર્યા પછીથી પણ એને પોતાનામાં એમ થાય કે હું તૃપ્ત થયો. ભરતજીના દર્શન કર્યા પછી એમના આચરણને અનુભવીને પણ તૃપ્ત થયો. લાડુ જેમ ખાઈ તૃપ્ત થવાય એમ મુદ આચરણ તૃપ્તિ કરાવે, આટલું બધું સરસ. અને એની સાથે મંગલ આચરણ, પરમ પુનિત આચરણ, મધુર આચરણ, પછી મંજુ આચરણ, મુદ અને મંગલ. હંમેશા ભરતજીનું એ આચરણ કલ્યાણકારી, કે એમાં એ આચરણ જે કોઈ સ્વીકારશે એનું અનુસરણ કરશે એનું પણ કલ્યાણ થશે. મંગલ કરણી સુખ કરણી તુલસી કથા રઘુનાથ કી, ભગવાનની કથા ભરતજીની કથા પણ બધું જ મંગલ કરનાર છે અને આનંદ આપનાર છે. એના માટે કહ્યું કરણું આ કરણી, બધા જ પ્રકારની ભરતજીની કરણી ખૂબ જ પ્રશંસનીય છે. હરણ કઠિન કલી કલુષ ક્લેશ, સ્વાભાવિક છે કલિકાલના આચરણની અંદર ક્લેશ થવાના જ, કારણ કલિયુગમાં પાપાચરણ થવાનું, દુરાચરણ થવાનું. એટલે અહીંયા આગળ કલિયુગને માટે બહુ સ્પષ્ટ બતાવી દીધી કે ભરતજીનું આચરણ છે તે કલિયુગના કઠોરમાં કઠોર ઘોર પાપો જેમ કહે. હરણ કઠિન કલી કલુષ, કલિયુગના ઘોરમાં ઘોર પાપોને દૂર કરનાર ભરતજીનું ચરિત્ર છે. એટલે વાંચ્યું એટલે આપણા પાપો દૂર થઈ ગયા એમ નહીં. ભરતજીને માણીએ, ભરતજીને સમજીએ, એમના ચરિત્રમાં ઊંડાવ, એમાંથી જે કઈ આપણને અનુકૂળ હોય એમાંથી આપણા જીવનમાં ઉતારીએ, એનું નામ કહ્યું છે કલી કલુષ હરણ. એટલે આપણા દોષ દૂર થશે, ભરતજીનું સદ આચરણ આપણામાં આવશે. એટલે ભરતજીના એ સદ આચરણથી કલિયુગના પાપ આપણા અંતઃકરણમાંથી દૂર થાય. કઠિનમાં કઠિન એવા દુરાચાર કરી મૂક્યા હોય કે માણસ તો પોતાનું અંતઃકરણ પણ ડંખે કે મેં આવું કરી નાખ્યું છે, મારાથી આ ખોટું થઈ ગયું છે, ક્યાં મારાથી ખોટું થયું છે, આ ખરાબ છે. એટલે પોતાના અંતઃકરણથી સ્વીકારે કે મારી પાસે આટલો દુરાચાર આટલા પાપ છે, પણ ભરતજીના જીવનની અંદર એમાંનું કશું જ નથી, લાવને એ સદ આચરણને હું મારા જીવનમાં લઈ લઉં, જેથી કલી કલુષ કઠિન કલિષ કરણ કલુષ હરણું એના જીવનમાંથી એટલા દૂર થાય, એટલો એ એમાંથી પાપમાંથી છૂટ્યો. અને કલિયુગના પાપમાંથી છૂટવા માટે ભરતજીના આ જીવનને એનો સ્વીકાર કરી અને જીવનમાં ઉતારે એનું કલ્યાણ થશે એમ કહેવાનો ભાવાર્થ છે.